શ્રી ગણેશને નમું છું, ઓમ સદગુરુને નમું છું. તમે સ્વ આનંદરૂપ વૈકુંઠમાં સદા વસનાર વૈકુંઠનાથ છો. તમે અનંત અને અવ્યય છો. તમારી ગતિ કોઈને સમજાતી નથી. બ્રહ્મ જ્ઞાનરૂપ ગરુડ તમારી સામે હાથ જોડી ઊભા છે. તેમની પાંખનો ફડફડાટ ભવવૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખે છે. તમારું અતિ તેજસ્વી ચક્ર દ્વૈત ભાવનો નાશ કરે છે. તમારા હાથમાંનો પાંચજન્ય શંખ નિઃશબ્દમાં શબ્દને ઉડાડી વેદરૂપ ગર્જના કરે છે. તમારી ગદા માન અભિમાનનો ચૂરો કરે છે. તમારા હાથમાંનું લીલારૂપ કમર અતિ મનોહર છે. તે પરમ આનંદરૂપ સુગંધથી મહેકી રહ્યું છે. તેને જોતાં જ સુખ શાંતિ થાય છે. જીવ શિવરૂપ જય વિજય દ્વારપાર તમારે દરવાજે ઊભા છે. તમારી આત્મશક્તિ અતિ સુંદર રમારૂપે તમારા ચરણની સદા સેવા કરે છે. તમારા લોકમાં રહેનાર તમારા સમાન જ છે. સામ્યતારૂપ સિંહાસન પર ઐક્યતાની ગાદી નાખી તમે સહજ આસન કરી પરિપૂર્ણપણે બિરાજો છો. તન્મયતાનું છત્ર સંતોષરૂપ આતપત્ર અને જ્ઞાન વિજ્ઞાનરૂપ બે ચમ્મર તમારા પર સદા ધરેલા છે. ચાર વેદરૂપ ભાટ અને 18 પુરાણરૂપ ગાન નિપુણ ગંધર્વો તમારી કીર્તિ નિરંતર ગાય છે. ષડદર્શન યુક્તિ પ્રકૃતિથી વિનોદ કરે છે. તમારી એકની જ ઈચ્છા રાખી બોલ્યા સિવાય તમારી સ્તુતિ કરનારને તમે તમારા આસન પર બેસાડો છો. હે જનાર્દન, તમે મહાવિષ્ણુ છો, તમે જ્ઞાન સ્વરૂપ છો. જગતમાં એક જનાર્દન એકપણાનો પણ ગ્રાસ કરી રહ્યો છે. હાથ સિવાય બોધાંજન તમે આપ્યું, તેથી સર્વાંગે નયન ફૂટ્યા છે. તેથી સર્વત્ર જનાર્દન દેખાય છે. તમારી કૃપાથી મારો દ્વૈત ભાવ ગયો છે. શ્રી ભગવાન કહે છે, ભક્તિ જ્ઞાન અને ક્રિયા યોગરૂપ શુદ્ધ વેદ માર્ગને છોડી જે સકામ માર્ગ સ્વીકારી આલોકના અને પરલોકના ભોગની ઈચ્છા કરે છે, દેહ નશ્વર છે તે ભૂલી જાય છે અને સકામ કર્મ કરે છે તે જન્મ મરણનો દુઃખ ભોગવ્યા કરે છે. પ્રાણનો સંગ છૂટતા જે દેહને કાર કરે છે તે દેહને જુદા જુદા વિષયના ભોગ આપવામાં જે સુખ માને છે તે મૂર્ખ છે. કામ્ય અને નિત્ય કર્મનું આચરણ દેખાવમાં સરખું દેખાય છે. સર્વ કર્મ એક છે, છતાં અધિકાર પ્રમાણે તેના ફળમાં ભેદ છે. તેથી સુખ દુઃખ ભોગવવા પડે છે. મુખનું કામ ભોજન કરવાનું છે. નાક તે કામ કરે તો દુઃખ થાય છે. તેવી જ રીતે જેનો જેમાં અધિકાર નથી તે આચરવાથી તેને દુઃખ જ થાય છે. હાથીના અલંકાર ગધેડાને ભૂષણરૂપ ન થતાં મૃત્યુરૂપ થાય છે. મેઘ નિર્મળ જળ વરસાવે છે છતાં ફળ બી પ્રમાણે થાય છે. ક્યાંક ઘઉં પાકે તો ક્યાંક ભાત પાકે. દૂધ ભાત જ્વરવાળાને કડવા લાગે છે. નિરોગીને તેજ સુખકર અને પુષ્ટિદાયક થાય છે. તેમ સકામ કર્મ બાધક થાય છે અને તેજ કર્મ નિષ્કામ ભાવે કરવાથી મોક્ષ માર્ગે સુખે લઈ જાય છે. સ્વ અધિકાર પ્રમાણે સ્વકર્મનું આચરણ ગુણરૂપ છે તે જ અનઅધિકારીને મહાદોષ અને અવગુણરૂપ છે. કર્મ આચરણ આવી રીતે ગુણ કે દોષ ઉપજાવે છે. પંચભૂત અને સદવસ્તુ સર્વત્ર સમાન છે ત્યાં ગુણ કે દોષ આમ અપ્રમાણ ઠરે છે. છતાં મૂળ અવિદ્યાને લીધે સકર ભૂતોનો સહજ સ્વભાવ વિષય ભોગની પ્રવૃત્તિ તરફ છે. તેમાં ઉપરતી કરાવવા શ્રુતિ ગુણ તથા દોષની વ્યવસ્થાનું નિરૂપણ કરે છે. વિષય ભોગની નિંદા કરવા તથા ચિત્તને તેમાં ચિરસ ઉપજાવવા વેદે એક શુભ અને બીજું અશુભ, એક વિહિત અને બીજું નિષિદ્ધ વગેરે વિભાગ કરી કર્મની પ્રવૃત્તિ ચાલુ હોવા છતાં વિષય ભોગની નિવૃત્તિ થાય એવી યુક્તિ દેખાડી છે. હે ઉદ્ધવ, ખરેખર તું નિષ્પાપ છે, તેથી તારી બુદ્ધિ શુદ્ધ છે. તને ધર્મ આદિ વ્યવહારની સિદ્ધિની વિધિ કહું છું. તે સાંભળ, ધર્મ આચરણ કરવામાં પણ પ્રવૃત્તિ ધર્મ અપ્રમાણ છે, નિવૃત્તિ ધર્મ જ અતિશુદ્ધ છે. વિષયમાં આશક્તિ સહ વ્યવહારની સ્થિતિ અશુદ્ધ છે. પરોપકાર પ્રવૃત્તિરૂપ વ્યવહાર શુદ્ધ છે અને તેને જ દેવવંદ માને છે. ઈશ્વર અદ્રષ્ટનો દાતા છે તે ભૂલી જઈ ઉદ્ધવ નરે દ્રવ્યના લોભથી નીચના ઘેર ઘેર ભટકવું તે અપવિત્ર યાત્રા છે. પરંતુ આરસ છોડી શ્રવણ કીર્તન સાધુદર્શન પૂજાર્થ ગમન કે અનાથના પ્રેત સંસ્કાર માટે જવું તે પવિત્ર યાત્રા છે અને તે કરોડો યજ્ઞનું ફળ આપે છે. રાજા હઠ કરી બ્રાહ્મણ પાસે પોતાની પાદુકા ઉચકાવે તેમાં બ્રાહ્મણને દોષ નથી, પણ રાજાને દોષ લાગે છે. તેવી જ રીતે આપત્કાળમાં નીચનું ધાન્ય લઈ પ્રાણનું રક્ષણ કરવામાં દોષ નથી, પણ આપત્કાર સિવાય નીચનું દાન લેવું મહાદોષ છે. આવી રીતનો વિચાર વેદોક્ત છે. કર્મ તથા ધર્મના પ્રવર્તક મનુ પરાશર આદિ પ્રસિદ્ધ ઋષિમુનિઓએ જે શુદ્ધ અને અશુદ્ધ તથા ગુણ અને દોષનું નિરૂપણ કર્યું છે તે જ નારાયણ પોતે કહે છે. પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ તથા બ્રહ્મા આદિથી સ્થાવર પર્યંત સૃષ્ટિમાં પંચભૂત અને સદવસ્તુ સમાન છે. નામરૂપ ગુણ તથા કર્મ જ્યાં નથી ત્યાં વેદે જનહિત માટે ને સ્વધર્મની સિદ્ધિ માટે ભેદ પાડ્યા છે. વાસ્તવિક જોતા નીચે પૃથ્વી અને ઉપર આકાશ હોય છે, પણ દેશાંતરે જવાનું સહેલું થાય એટલા ખાતર જેમ 10 દિશાઓ કલ્પેલી છે તેમ વ્યવહારની સિદ્ધિ માટે વર્ણ તથા આશ્રમની વ્યવસ્થા કરી છે. તેમાં પરમાર્થનો વિચાર જે રહ્યો છે તે કોઈક ભાગ્યવાન પુરુષ જ જાણે છે. કર્મમાં અત્યંત આદર રાખવાથી કર્મ જ થવાય છે, પણ પરમાર્થ સધાતો નથી. માત્ર વિધિ તથા નિષેધની મોટી પીડા સહન કરવી પડે છે. તેમ સ્વધર્મ કર્મ તદ્દન ન આચરવાથી પાખંડી થવાય છે અને સ્વાર્થ ડૂબે છે. તેથી સ્વધર્મનું આચરણ કરતા મોક્ષ સિદ્ધ થાય. તે રીતે જ્ઞાની જ જાણે છે, તે જ વેદનો યથાર્થ અર્થ સમજે છે. તેથી તત્વવેતા સદગુરુની આવશ્યકતા છે. વેદ જ સર્વનો ગુરુ છે, તેની કૃપાથી યથાર્થ અર્થ સમજી આપત્કાળમાં કેવી રીતે વ્યવહાર કરવો તે દેખાડી સ્વધર્મ કર્મ અતિ આદરથી નિયમિત કર્યો છે. તે પ્રમાણે સ્વધર્મનું આચરણ કરવાથી જન વિષયમાંથી બહાર નીકળી શકે છે તે ઉપકાર વેદનો છે. ભક્તોમાં અતિ ઉત્તમ ભક્ત ને સાધુના લક્ષણોમાં ઉદ્ધવ યુક્ત હોવાથી શ્રીકૃષ્ણે તેને અતિશય પ્રીતિથી સત્તમ એટલે સાધુ શ્રેષ્ઠ એવો કહ્યો છે. હે ઉદ્ધવ, ભરતા જ માણસ ભરતું કર્મ ન કરે તે માટે કર્મ, તંત્ર, દેશકાર, દ્રવ્ય વગેરેની વ્યવસ્થા વેદે કરી છે. જ્યાં કર્મની ખટપટ કરવી યોગ્ય નથી તેવા અમંગળ દેશ તેમજ અપવિત્ર કાળને અશુદ્ધ દ્રવ્યની પવિત્રતા તથા અપવિત્રતા વિશે કહું છું. પૃથ્વી પર કોઈ ઠેકાણે બિલકુલ વરસાદ પડતો નથી, છતાં વાવેલા બીજ ઉગે છે અને બીજે ઘણો વરસાદ પડવા છતાં કાંઈ ઉગતું નથી. તેમ જ્યાં કાર્ય સિદ્ધ થતું નથી ત્યાં તે કરવું નહીં. કૃષ્ણ મૃગ જ્યાં નથી, પવિત્ર અને ભક્ત બ્રાહ્મણ જ્યાં નથી, પરંતુ નિષિદ્ધ કર્મ કરનાર બ્રાહ્મણ છે તે દેશ અપવિત્ર છે. કૃષ્ણ મૃગ હોય પણ પવિત્ર બ્રાહ્મણ ન હોય કે ભગવદ્ ભક્તિ ન હોય તે દેશ પણ અપવિત્ર છે. કીટક, કલિંગ તથા માર્ગ દેશ ભક્તિહીન હોવાથી અપવિત્રપણે પ્રસિદ્ધ છે. ઘરમાં જે ભૂમિ ધોયેલી કે લીપેલી નથી તેને જ્યાં વેદ બાહ્ય આચરણ કરનાર દુર્જન રહે છે તે ભૂમિ પણ અપવિત્ર છે. ખંડેર જગ્યા અપવિત્ર છે. હવે કાળને લીધે ઉદ્ભવનાર પવિત્ર અપવિત્રપણું કહું છું. જે કાળે સ્વતંત્ર રીતે દેશ, કાર, દ્રવ્ય તથા પાત્ર આ બધી સામગ્રી સ્વતંત્રપણે પ્રાપ્ત થાય તે કાર અતિ પવિત્ર છે. ગ્રહણ, કપિલાષ્ટી આદિ કાર પવિત્ર છે. છતાં સાધુ, સંત, સજ્જન જે કારે આપણા ઘરમાં આવે તે કાર સર્વથી પવિત્ર છે. હાથમાં અચાનક સંપત્તિ આવે અને ચિત્તમાં પરોપકાર કરવાનો ઉલ્લાસ આવે તે કાર પુણ્યકાર છે. ખરો પુણ્યકાર જન્મમાં એક જ વાર આવે છે. માતા પિતાના અંતકારે પરમાર્થ કરવાનો ઉત્તમ કાર છે. ધર્મ કરવાની એ ઉત્તમ સંધિ છે. સર્વથા પરોપકાર કરવો તે સાધક માટે સ્વાભાવિક પવિત્ર કાર છે. બ્રહ્મ મુહૂર્ત સાધકને સાધના માટે પવિત્ર કાર છે. યોગ્ય જળ, સ્થળ આદિ તથા વિહિત દ્રવ્ય જે જે કારે હાથ ન આવે તે કાર અપવિત્ર છે. રાષ્ટ્રમાં ઉપદ્રવ થઈ જે કારે દેહ પરતંત્ર થાય તે કાર કર્મ કરવા લાયક નથી. દુષ્કાળ પડ્યો હોય, જ્વરા આદિ દોષથી પીડિત હોય, ચોરને અનુકૂળતા હોય, ક્રોધ વ્યાપ્યો હોય, તમોગુણનો ક્ષોભ થયો હોય, નિંદ્રા તથા આરસમાં ઘેરાયા હોઈએ, અકસ્માત સંપત્તિની પ્રાપ્તિ થઈ હોય, ભલાની મર્યાદાનું ઉલ્લંઘન થાય, માર્ગમાં સંકટ પ્રાપ્ત થાય, અસંભવિત વાત સાંભળી હોય, દ્રવ્યના લોભની ચિંતા અને મન વિકલ્પથી ઉભરાતું હોય તે કાર સર્વથા અપવિત્ર છે. આવે વખતે જાણીબૂજીને કર્મ કરવું નહીં. ગૌમૂત્રથી પુરુષ તત્કાલ પવિત્ર થાય છે, પણ તે તામ્રપત્રમાં લેવાથી અપવિત્ર થાય છે. પુરુષ પુષ્પને જળ સિંચી પવિત્ર કરે છે ને તેની વાસ લઈ તેને અપવિત્ર કરે છે. દ્વિજ અગ્નિની સેવાથી પવિત્ર થાય છે, તે જ અગ્નિમાં દ્વિજને બારવાથી અગ્નિ અપવિત્ર થાય છે. દર્ભ પર પિંડ મૂકવાથી પિંડ પવિત્ર થાય છે અને દર્ભ અપવિત્ર થાય છે. એવી રીતે ધર્મશાસ્ત્ર પ્રમાણે દ્રવ્યની શુદ્ધિ અશુદ્ધિની વિચિત્રતા છે. ધૃતના સ્પર્શથી અન્ન શુદ્ધ થાય છે. ઓમ સંસ્કારથી નવધાન્યને અને અગ્નિ સંસ્કારે લવણ પવિત્ર થાય છે. રકાર પાસે મકાર કાઢી રામ બોલવાથી પાપ ધોવાય છે. મકાર પાસે ધકાર કાઢી મધ ઉચ્ચારવાથી પાપ લાગે છે. રજસ્વલા ચોથે દિવસે, મેઘજર ત્રીજે દિવસે અને વૃદ્ધિસૂતકવાળા દસમે દિવસે પવિત્ર થાય છે. આગલા દિવસનું અન્ન અશુદ્ધ છે. ઘીમાં તરેલા પદાર્થ ઘણા દિવસ સુધી પવિત્ર છે. ભરી રાખેલું જળ ચંડાળના સ્પર્શથી અપવિત્ર થાય છે. વહેતું જળ હંમેશા પવિત્ર જ છે. થોડી રાંધેલી રસોઈ કાગડા કે કૂતરાના અડકવાથી અપવિત્ર થાય છે. પણ ઘણા માણસના ભોજન માટે કરેલી રસોઈમાં જ્યાં કાગડા કૂતરાનું મોઢું લાગે તેટલી જ રસોઈ અપવિત્ર ગણાય છે. બાકીની સર્વે રસોઈ પવિત્ર જ ગણાય છે. સૂર્યચંદ્રના ગ્રહણ વખતે સશક્ત સ્નાન ન કરે તો દોષ લાગે છે, પણ બાળક વૃદ્ધ તથા રોગીને દોષ લાગતો નથી. શક્તિ અનુસાર શુદ્ધિની વ્યવસ્થા છે. સગોત્રને વૃદ્ધિસૂતક 10 દિવસ પારવાનું છે. સ્થળાંતરમાં સૂતકને અંતે પુત્રજન્મની ખબર મળે તો સૂતક લાગતું નથી. સગોત્રના મૃત્યુનો સૂતક બીજા સગોત્રના મૃત્યુથી ઉતરે છે. 20થી 20 ઉતરે છે તેમ સૂતક સૂતકથી ઉતરે છે. બુદ્ધિપૂર્વક કરેલું પાપ પુણ્ય પોતાને ભોગવવાનું રહે છે, પણ અજાણતા થયેલા પાપ પુણ્ય બાંધતા નથી, કારણ કે તેમાં હેતુ નથી. આત્મજ્ઞાનથી અંતઃકરણ પવિત્ર થાય છે. વિવેક તથા વૈરાગ્યથી બુદ્ધિ પવિત્ર થાય છે. ઘણા ધનવાનને ફાટેલા વસ્ત્ર દૂષણરૂપ છે, તે જ દુર્બળને ઘણા પવિત્ર છે. સમર્થ માણસ એકલો ભોજન કરે તો દૂષણ છે. દુર્બળને એકલા જમવું પરમ પાવનરૂપ છે. પંચયજ્ઞ કર્યા વગર ભોજન કરવું તે પાપ ભક્ષણ છે. અતિથિને પરાંગમુખ કરવાથી સર્વ સુકૃતને હાનિ પહોંચે છે. પોતાના ગામમાં પૂર્ણપણે આચાર આવશ્યક છે. પરગામમાં અર્ધ આચાર શહેરમાં ચોથા ભાગને માર્ગમાં સંગ પ્રમાણે આવશ્યક છે. દેશ તથા કારનો વિચાર કરી વેદે મર્યાદા બાંધી છે. અન્યથા આચરણ કરવાથી સર્વથા કરતાને દોષ છે. બર હોવા છતાં કર્મ ન કરવું તે દોષ છે. રોગીને કર્મ કરવું તેમાં અતિ દોષ છે. શુદ્ર પાસેથી દાનમાં મળેલું ધાન્ય એક રાત્રિ પછી શુદ્ધ છે. સ્ત્રુક સ્ત્રવવા ઇત્યાદિ યજ્ઞમાંના લાકડાના વાસણ જળથી પવિત્ર થાય છે. વાઘ નખ કે હસ્તિદંત સૂકા થયા કે પવિત્ર છે. રેશમી વસ્ત્ર પોતે જ પવિત્ર છે. ઊનનું વસ્ત્ર વાયુથી શુદ્ધ થાય છે અને સુતરાઉ વસ્ત્ર પાણીથી ધોવાથી પવિત્ર થાય છે. કાંસાના કે માટીના વાસણમાં રાખેલું ગાયનું દૂધ પવિત્ર છે, પણ તાંબાના પાત્રમાં રાખેલું અપવિત્ર છે. તાંબાનું વાસણ ખાટા પદાર્થથી પવિત્ર થાય છે. ખાટા પદાર્થ મીઠાથી શુદ્ધ થાય છે. ધૃત અગ્નિ પર ગરમ કરવાથી પવિત્ર થાય છે. અગ્નિ બ્રાહ્મણના મંત્રથી પવિત્ર થાય છે. બ્રાહ્મણ પોતાના આચરણથી પવિત્ર થાય છે. વેદની આજ્ઞા પ્રમાણે કર્મ કરવાથી તે પવિત્ર થાય છે. સદ્ગુરુના મુખથી વેદ પવિત્ર થાય છે. સદ્ગુરુ આત્મસુખ અથવા આત્મ સાક્ષાત્કારથી પવિત્ર થાય છે. પૃથ્વી જળથી પવિત્ર થાય છે. પૃથ્વી પર વહેતું જળ પવિત્ર છે. ચામડું તેલથી પવિત્ર થાય છે. ચામડાના પાત્રમાં તેલ પવિત્ર છે. વાઘ તથા મૃગના ચામડા સ્વભાવથી પવિત્ર છે. સુવર્ણ અગ્નિથી પવિત્ર થવાય છે. એવી રીતે દ્રવ્યથી દ્રવ્યની પરસ્પર શુદ્ધિ અશુદ્ધિ છે. હવે અપવિત્ર વસ્તુને શુદ્ધ કરવાના પ્રકાર સાંભળ. પાત્ર બેઠક કે આસન કોઈ કારણથી અમંગળ પદાર્થથી વાસ મારતા હોય તો વાસ ઉતરી જતા સુધી ધોવાથી પવિત્ર થાય છે. નાભીની નીચેનો ભાગ ગંધ જતા સુધી ધોવાથી પવિત્ર થાય છે. નાભીની ઉપરનો ભાગ માટી લગાવી ધોવાથી પવિત્ર થાય છે. મર ધોવાથી ધોવાય છે, પણ ગંધ પ્રકૃતિ પોતાની પ્રથમ સ્થિતિ પામે છે ત્યારે જાય છે. આનું જ નામ મલનું ક્ષાલન છે. બાહ્ય પદાર્થ વિશે વેદે એ પ્રમાણે વ્યવસ્થા કરી છે. હવે કર્તાની પવિત્રતા વિશે ઉત્તમ ઉપાય કહું છું, તે સાંભળ. મનુષ્યના ગર્ભધાન આદિ અન્નપાસન બાલ્ય અવસ્થામાં અને ચૌલ કુમાર અવસ્થામાં કરવાના હોય છે. ઉપનયન સંસ્કારથી બ્રાહ્મણપણો આવે છે. કર્મ માટે સ્નાન, દ્રવ્યની શુદ્ધિ માટે દાન, વૈરાગ્ય માટે તપ અને આરસી માટે કર્મ વગેરે વિધિ છે. હે ઉદ્ધવ, મારા ભજનમાં દૃઢ બુદ્ધિ રાખવાથી પુરુષાર્થ પ્રાપ્ત થાય છે અને મારા સ્મરણથી ચિત્ત શુદ્ધિ થાય છે. મંત્રના અર્થના જ્ઞાનથી મંત્રની શુદ્ધિ થાય છે અને બ્રહ્મ અર્પણ કરવાથી કર્મની શુદ્ધિ થાય છે. દેશ, કાળ, દ્રવ્ય, મંત્ર, કર્મ અને નિરોગી કરતા એમ છ શુદ્ધિ હોય તો સ્વધર્મનું ફળ મળે છે. દીન રોગી તથા ભક્તને સંકટના સમયે દ્રવ્ય આપવાથી દ્રવ્ય પવિત્ર થાય છે. પોતાના શ્રમથી મળેલું દ્રવ્ય પવિત્ર છે, પણ ધનના લોભમાં જીવ ચોટ્યો હોય તો દ્રવ્ય અશુદ્ધ છે. અભિમાનથી મંત્ર અપવિત્ર થાય છે. જારણ મારણ મંત્ર અપવિત્ર છે. જે મંત્રથી મંત્રનો અર્થ સિદ્ધ થાય છે તે મંત્ર શુદ્ધ છે. જે કર્મથી કર્મનું બંધન તૂટે તે કર્મ શુદ્ધ છે. મોહ અને અભિમાનથી કરેલું કર્મ દૃઢ બંધન કરે છે. સદા જ્યાં સમબુદ્ધિ છે તે દેશ પવિત્ર છે. પવિત્ર ક્ષેત્રમાં વાસ કરી પારકાના ગુણ કે દોષ જોવાથી દેશ તામસી થાય છે. અન્ય ક્ષેત્રે કરેલા પાપ ઉત્તમ ક્ષેત્રમાં ધોવાય છે. ઉત્તમ ક્ષેત્રમાં કરેલા દોષ વજ્રલેપ થાય છે. જ્યાં ઐક્ય ભાવ થાય તે દેશ નિર્મળ છે. ચિત્ત પ્રસન્ન હોય તે પુણ્યકાર છે. પવિત્ર કાર્ય બ્રહ્મ મુહૂર્ત પ્રાતઃકાર પહેલાંની ચાર ઘડી અને સ્વભાવતઃ જ શુદ્ધિ માનવામાં આવે છે, પરંતુ તે પણ ચિત્તના ક્ષોભથી અપવિત્ર થાય છે. અહમ ભાવથી કરેલા કર્મ સંતાપે છે. કર્તાની અહંતા નષ્ટ થતાં કર્તા પવિત્ર થાય છે. ધર્મ અધર્મના આ છ પ્રકાર વેદાર્થ સારું છે. આ ધર્મોથી પુરુષ મુક્ત થાય છે અથવા અધર્મોથી અપવિત્ર અને અતિબદ્ધ થાય છે. ગુણ દોષનું લક્ષણ અત્યંત ગહન છે. તેમાં મોટા જ્ઞાની અને કુશળ પંડિતો પણ ગૂંચવાઈ પડે છે. જેને આપણે ગુણ માનતા હોઈએ તે દેશકાળ અનુસાર દોષ થાય છે અને દોષ ગુણ થાય છે કર્મની શુદ્ધિમાં આચમન મુખ્ય છે, પણ દક્ષિણ તરફ બેસીને આચમન કરવાથી દોષયુક્ત છે. ફણસ ખાવામાં મીઠું છે, પણ અધિક ખાવાથી પેટમાં સૂર આવે છે. સાપનું ઝેર જેમાં પડ્યું હોય એવું પાણી કોઈ પીતા હોય તો તેના હાથમાંથી પ્યાલું ખૂંચવી લેવામાં દોષ નથી, પણ ઉત્કૃષ્ટ ગુણ જ ગણાય છે. વિષયમાંથી આશક્તિ સહેલાઈથી છૂટે તે અર્થે વેદે ગુણ તથા દોષની વ્યવસ્થા કરી છે. તે ધર્મ ન જાણનારને ભ્રાંતિ થાય છે, ગુણ દોષની ખ્યાતિ કરે છે. પોતપોતાના કર્મથી પતિત થયેલા માહાર, ભીલ, મચ્છીમાર વગેરે મદપાન આદિ દોષથી પતિત થતા નથી. કારાને કાજર શું કરશે? ચંડાર કોનાથી અભડાશે? મૃત્યુ પામ્યો છે તેને વિશે શું કરશે? નીચે સૂતો છે તેને પડવાનો ભય નથી. તે પ્રમાણે દેહમાં જેને દડ અભિમાન છે તે નીચમાં નીચ છે. રજોગુણ અને તમોગુણથી જે વિષય લંપટ છે તેને પોતાના સ્વાર્થની હાનિ થાય છે તે સમજાતું નથી. જેને વિષ ચડ્યું છે તેને ડુક્કરની વિષ્ઠા ખવડાવવામાં આવે છે તેમ વિષય આશક્ત માટે મેં એક પત્ની વ્રતની મર્યાદા બાંધી આપી છે. જ્યાં સુધી પુરુષ અને સ્ત્રી છે ત્યાં સુધી સ્વેચ્છા કામાશક્તિ રહેવાની જ. તેની નિવૃત્તિ કરવા સ્વદારા નિર્માણ કરી છે. જ્યાં સુધી પુરુષ અને સ્ત્રી છે ત્યાં સુધી સ્વેચ્છા કામાશક્તિ રહેવાની જ. તેની નિવૃત્તિ કરવા સ્વદારા નિર્માણ કરી છે, છતાં વેદે અહોરાત્ર સ્વદારા સાથે રમણ નિર્માણ નથી કર્યું. તે માટે ઋતુકાર પણ નિર્માણ કર્યા છે. વળી પુત્ર થયા પછી વેદે સ્ત્રીની ઈચ્છાથી નિવૃત્ત થવા આજ્ઞા કરી છે. વિરક્તિ ઉપજ્યા પછી પોતાની સ્ત્રીનો સહજ ત્યાગ થાય છે. માણસે વિષયમાંથી નિવૃત્ત થવું એવો મારા વેદોનો હેતુ છે, અને એકદમ વિષય છોડાય નહીં, તેથી તેમાં ગુણદોષ બતાવી ધીમે ધીમે તેમને છોડવાનો ઉપાય વેદે દેખાડ્યો છે. જેમ જેમ વિષય ઉપભોગમાંથી નિવૃત્ત થવાય છે તેમ તેમ આત્મસુખ નજીક આવતું જાય છે એમ વેદાંતનું તાત્પર્ય છે. પૂર્ણ વિરક્તિ થતાં મદરૂપ થવાય છે, પછી અહંભાવ રહેતો નથી, વિષય આશક્તિ આડે આવતી નથી, તેમજ શોક મોહ તથા અવિદ્યા પણ રહેતા નથી. અવિદ્યાનો નાશ થતાં જન્મભાવ રહેતો નથી. સૂર્યોદય થતાં અંધારું ભાગે છે તેમ અવિદ્યા જતાં સંસારનો ભ્રમ જાય છે અને મૃત્યુ આવે છે. વેદ પ્રવૃત્તિ માર્ગની પ્રવૃત્તિ માટે છે એમ માને છે, અને તેનો ખરો અર્થ જણાતો નથી. મોક્ષની પ્રાપ્તિ માટે વેદો વિષયનો ત્યાગ પ્રાપ્ત કરવાની યોજના રચી છે. પ્રવૃત્તિ અનર્થનો હેતુ છે. વિષયમાં રાત દિવસ સુખ બુદ્ધિ માનવાથી વિષયમાં અત્યંત આશક્તિ થાય છે. વિષયાશક્ત રૂપ ભ્રમથી કામનાઓની અનિવાર્ય વૃદ્ધિ થાય છે. કામનાથી સિદ્ધિ ન થતા કલહ અને વિષાદ થાય છે. વિવાદથી ક્રોધ વ્યાપે છે. ક્રોધથી બુદ્ધિમાં અંધકાર રૂપ મોહ વ્યાપે છે. અંધકાર વિવેકને ગરી જાય છે અને કાર્ય અકાર્યનું સ્મરણ રહેતું નથી. આમ મનુષ્ય વિવેક શૂન્ય અને મૂઢ થવાથી તેને સંસાર સ્વાર્થ કે પરમાર્થ કંઈ સૂઝતા નથી, સન્માર્ગ સમજાતો નથી, પગલે પગલે આત્મઘાત થાય છે. આવો મૂઢ કે મૂર્છિત પ્રાણી જીવતો પણ ન કહેવાય, તે મરેલો પણ ન કહેવાય, તે હાથમાંનો લાભ ગુમાવી અનર્થ વહોરે છે। અજ્ઞાનમાં ડૂબેલા જન જળ જેવા જ છે। વિષયની આશક્તિને લીધે તેનું આત્મભાન નાશ પામે છે। જે મદિરા પાન કરી ઉન્મત્ત થયા છે, જેને વિષય જ્વર આવવાથી સમય પાક થયો છે, જેના અંગમાં ભૂતનો સંચાર થયો છે, તે ન બોલવાનું બોલે છે અને ન કરવાનું કરે છે, તેમ કામ તથા મોહમાં ડૂબેલા જનને કાર્ય અકાર્યનું ભાન રહેતું નથી। મૂંગાના નાકમાં મચ્છર જાય એટલે તે ગભરાઈ ફેંફે બે ભે કરે છે, પણ કારણ ન સમજાવવાથી બીજાની બધી ખટપટ વ્યર્થ જાય છે। તેમ પ્રાણી દુઃખી છે છતાં ઊંચી કરણી કરવાનું સૂજતું નથી અને મોહના મદથી છેતરાઈ માત્ર વિહ્વલ થાય છે। અહંકાર વધવાથી તે અંધકૂપમાં પડે છે, અથવા ઘાંચીના બેલની માફક આંખે પાટા બાંધી ફર્યા કરે છે, પણ પંથ કપાતો નથી। તે પ્રમાણે વિષય સંસાર ચક્રમાં ફેરવે છે। અમાસનું અંધારું જેવું કારું ઘોર હોય છે, તેમ જડ મૂઢ મનુષ્ય પથ્થર જેવો છે। પોતાનો કે પારકાનો સ્વાર્થ જેને સૂજતો નથી, તેનો શ્વાસ ઉશ્વાસ લુહારની ઘમંડના જેવો વ્યર્થ છે અને તેનું જીવન વૃક્ષ જેવું છે। મૂર્ખ લોક નિષ્કામ કર્મનું આચરણ કદી પણ નહીં કરે એમ જાણી બાળકને ઔષધ પાવા સાકરની લાલચ અપાય છે, તેમ વેદ સ્વર્ગની લાલચ દેખાડી વિધિના બંધનમાં જોડી સ્વકર્મમાં પ્રવૃત્ત કરે છે અને સંયમની ટેવ પાડે છે। સ્વાતિ નક્ષત્રનું પાણી છીપમાં પડે તો તેમાંથી પાણીદાર મોતી બંધાય છે, પણ તે જ પાણી સર્પના મુખમાં પડવાથી ઝેર ઉત્પન્ન થાય છે। તેમ જો કે સકામ અને નિષ્કામ કર્મમાં ક્રિયા સરખી જ છે, પણ ફળના હેતુ પ્રમાણે વાસના ભિન્ન છે। પોતાની કલ્પના નિષ્કામ બુદ્ધિ દ્વારા મુક્ત કરે છે અને સકામ બુદ્ધિ દૃઢ બંધન કરે છે। જન્મ થતાં જ પ્રાણી માત્રને પોતાના દેહમાં પ્રીતિ થાય છે, તેથી વિષય સારા લાગે છે। સ્ત્રી પુત્ર સ્વજન ધન તથા વૈભવ વગેરેની સર્વને ઈચ્છા થાય છે। કામાશક્તિ અધોગતિ પમાડે છે। પ્રાણીને તેમાં સ્વાભાવિક ગતિ છે અને તે જ વિષયની પ્રવૃત્તિ માટે વેદનો વિધિ હોય તો તે વિધિ મરતાને મારવા બરાબર અથવા ડૂબતા પર પથ્થર બાંધવા સમાન કે અંધને કૂવામાં નાખવા બરાબર છે। વેદ જ વિષયમાં દુબાડે તો પ્રાણીને તેમાંથી કાઢશે કોણ? રાજા જ અધર્મી હોય ત્યાં દીનને કોણ છોડાવશે? વિષયમાં ડૂબતા અટકાવી પ્રાણીનો ઉદ્ધાર કરવા માટે વેદવિધિ છે। મંદ બુદ્ધિ અને વિષયાંધ વેદવિધિને સકામ કર્મની પ્રવૃત્તિ કરાવનાર માને છે। કામનાની ઈચ્છાવાળા મનુષ્યો સ્વર્ણનો ત્યાગ કરી સ્વધર્મનું આચરણ કરશે નહીં એમ માની તેમને સ્વધર્મમાં જોડવા વેદમાં ફરશ્રુતિ કહી છે। વેદે પ્રવૃત્તિની રુચિ ઉત્પન્ન કરવા માટે સ્વર્ગ આદિ અનેક પ્રકારના ફરોની લાલચ દર્શાવી છે। સ્વધર્મના આચરણથી આપોઆપ કામના છૂટશે। કપૂર અને અગ્નિની ભેટ થતાં અગ્નિ જ રહે છે, તેમ સ્વધર્મના આચરણથી નિષ્કામ ભાવ પ્રગટ થાય છે। ખેતરમાં વાવવા આણેલા ચણા શેકી ખાઈ જનાર ઘોડો વેચી જીન લેનાર, માખણ આપી છાસ લેનાર અને ભાત ફેંકી દઈ તેનું ઓસામણ પીનાર મૂર્ખ છે, તેમ સ્વધર્મનું આચરણ કરી કામનાની પ્રાપ્તિમાં જ મોક્ષ માને છે તે મૂર્ખ માટે જ દેવો તેમને કુબુદ્ધિ એવું વિશેષણ આપે છે. કર્મ અકર્મ એક વાસના પેટ સમાન છે, તેમાં સ્વકર્મના ઘર્ષણથી ચિત્ત શુદ્ધિરૂપ તણખો પડે છે, તે કર્મ અકર્માને બારી ભસ્મ કરે છે. વેદ વાણી સ્વકર્મ દ્વારા કર્મ બંધનને છેદે છે. સકામ માણસની કામના કોઈ કાર્ય પૂર્ણ થતી નથી. દીનતા અને કૃપણતાનો હેતુ કામના છે. બગલો જળનો ધ્યાન ધરે છે પણ માછલા માટે તલપી રહ્યો છે, તેવું સકામનું અનુષ્ઠાન છે. અજ્ઞાન બાળક ફૂલને ફર માને છે, તેમ મૂર્ખ સ્વર્ગના ભોગની પ્રાપ્તિને જ મોક્ષ માને છે. કર્મમાં વિઘ્ન આવતા તે સંદેહમાં પડી દીન થાય છે. દીનતા વધતા કૃપણતા જન્મે છે, કૃપણતા વધતા લોભ જન્મે છે, લોભ વધતા મોહ થાય છે. વ્યાપેલો મોહ વિદ્યા સહ જ્ઞાનને ગરે છે. બુદ્ધિ અંદર બહાર તમોગુણથી ભરાઈ જાય છે. ચિત્તમાં ધુમાડા જેવી સ્થિતિ થાય છે, તેથી તેને શું કરવું શું ન કરવું, કર્મનું શું ફળ છે વગેરે સમજાતું નથી. મારી આલોક તથા પરલોકમાં શું સ્થિતિ થશે વગેરેનું તેને કંઈ જ ભાન રહેતું નથી, અને મરણ પછી તેને ધૂમ માર્ગ પ્રાપ્ત થાય છે. હે ઉદ્ધવ, વેદ તાત્પર્યનો ગૂઢ સાર તે મને પૂછ્યો, તેથી મેં તેનું સવિસ્તાર વર્ણન કર્યું. આમ જણાવી શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા, પ્રિય સખા, સર્વના હૃદયમાં તદ્દન પાસે જ હું પરમાત્મા વસું છું, છતાં તેને કામાશક્ત જન જાણતા નથી. વરી હું સર્વના હૃદયમાં છું, હું જ જગતના આકારે દેખાઉ છું, સર્વને ચેતન કરનાર હું જ છું. જેમ સાગર એ મોજાનો વિલાસ છે, આકાશ સમુદ્રમાં ડૂબી ગયેલું દેખાય છે પણ ખરેખર તે પાણીથી ભીંજાતું નથી. અલંકાર ભિન્ન ભિન્ન દેખાય છે પણ તેમાં જેમ સોનું છે તેમ જગત આકારે હું જ પરિપૂર્ણ ભર્યો છું. નામરૂપ વર્ણ અથવા જગતનું જ્ઞાન મારા જ પ્રકાશથી થાય છે, છતાં મારામાં કાંઈ પણ ભેદ થતો નથી. હું અલિપ્ત જ છું. ગાઢ અંધારામાં અથવા ઊંડી ગુફામાં સપડાય તેને આગળ પાછળ કંઈ દેખાતો નથી, તેમ અતિમોહ કે મમતાના ભ્રમને લીધે વેદનો અર્થ અને મારા હૃદયનો ભાવ તેને સમજાતો નથી. વેદનો અર્થ ન સમજવાથી કામ આશક્ત થઈ હું જે પાસે છે તેને ન ઓળખી શકું તો અધઃપાત થાય છે. સર્વના હૃદયમાં અહર્નિશ જ્ઞાનનો પ્રકાશ હું જ પાડું છું. હવે પછી શ્રીકૃષ્ણ એનો જ સ્પષ્ટ અર્થ કહે છે. મારા વેદનો અર્થ અગમ્ય છે, મારા વેદનો ગૂઢ અભિપ્રાય ન જાણવાથી સકામજન કામનામાં લુપ્ત થઈ માંસ ભક્ષણ કરવાની ઈચ્છાથી યજ્ઞના નિમિત્તે પશુહિંસા કરે છે. વેદ સ્વર્ગનો ઉલ્લેખ કરે છે, તે માત્ર કર્મમાં રુચિ કરવા માટે છે. તે ન સમજી એવા યજ્ઞ કરનારને દેહાંત થતાં યજ્ઞમાં મારેલા પશુ હાથમાં શસ્ત્ર લઈ તેને મારવા યમદ્વારમાં વાટ જોઈ ઊભા હોય છે. યથેચ માંસ ભક્ષણ કરવાની ઈચ્છાથી યજ્ઞ કરનાર અઘોર નર્કમાં પડે છે. સકામ લોકોની આવી અવસ્થા થાય છે. સ્વેચ્છાએ માંસ ભક્ષણ કરનારને અહિંસા ધર્મનું પાલન કરવામાં અસમર્થ અને ધીમે ધીમે સંયમ શીખવવા વેદે યજ્ઞ નિમિત્તે પશુનું બલિદાન દેવાની આજ્ઞા આપી છે. તે યજ્ઞ સિદ્ધ કરવામાં દેશ કાર મંત્ર તંત્ર વગેરે એટલી અડચણો નાખી તેનું એવું પ્રાયશ્ચિત રાખ્યું છે કે કોઈક અત્યંત ધનવાનને જ એવો યજ્ઞ કરવાની ઈચ્છા થાય. મુઠ્ઠીના ગાથી એવી રીતે પશુનો વધ થવો જોઈએ કે પશુ મેમે ન કરે. યજ્ઞના શેષનું દાંતે ન અડકે તેમ ભક્ષણ કરવું ભક્ષણ થવું જોઈએ. તેમાં સ્વાદના આનંદનો અનુભવ કરનારને પ્રાયશ્ચિત કરવું પડે છે વગેરે અનેક વિઘ્ન યજ્ઞમાં નાખ્યા છે. હિંસા ધીમે ધીમે બંધ કરવા વેદે યુક્તિ રચી છે. ખરું જોતા તો પશુને મારવા નહીં અને માંસ ભક્ષણ ન કરવું એ જ વેદનું તાત્પર્ય છે. સ્વેચ્છાથી પશુ મારવા નહીં તેથી યજ્ઞમાં જ તેમ કરવું એવી અનુજ્ઞા આપી આ નિયમ બાંધ્યા તે પણ કામાશક્ત મૂર્ખ લોકો માટે છે. વેદ વિધિ ન માનનારાઓ પશુવધમાં મોટી મોજ માને છે અને યજ્ઞ કર્યાનો ગર્વ લે છે. પણ જેમ પોકર બી રોપવાથી પાક આવતો નથી અને બી વ્યર્થ જાય છે અને માત્ર કર ભરવો પડે છે, તેમ વિધિનો ત્યાગ કરી પિતૃદેવ કે ભૂતગણના નિમિત્તે અથવા સુખની ઈચ્છાથી હિંસાયુક્ત યજ્ઞ કરનાર યમના દંડને પાત્ર થઈ દુઃખી થાય છે. પશુને દુઃખ દેનાર પોતે જ દુઃખી થાય છે એવી યાજ્ઞિકોની આખરે સ્થિતિ થાય છે. સકામજન સ્વપ્ન જેવા મિથ્યા સ્વર્ગના ભોગની વાતો સાંભળી તેમાં લુપ્ત થઈ બ્રહ્મમાં પડે છે. મૃગજળમાં શીતળજળની ઈચ્છા બાળકને થાય છે. પીપરા પરથી માર્ગ છે એમ સાંભળી પીપરાને છેદનાર ભ્રમિષ્ઠ છે. ડાયો પીપરો પર લક્ષ આપી માર્ગે ચડે છે તેમ સ્વર્ગની ઈચ્છા છોડી સ્વધર્મ આચરણ કરનારનું ચિત્ત શુદ્ધ થાય છે અને છેવટે બ્રહ્માની પ્રાપ્તિ પણ થાય છે. વાણીઓ કોઈ અજાણ્યા દ્વીપ વિશે મોટી મોટી વાતો સાંભળી લોભથી સકર સંપત્તિ લઈ ઉન્મત્ત સુકાનીને ભરોસે જૂના વહાણમાં બેસી મુસાફરી કરવા જતા સમુદ્રમાં ડૂબે છે, તેમ સકામજન સ્વર્ગ મેળવવા જતા સ્વધર્મરૂપ દ્રવ્ય અને નરદેહરૂપી ભંડોર ગુમાવે છે તથા સકામતાના ભવસાગરમાં ડૂબે છે. રજ અને તમ ઉન્મત્ત થતા સત્વગુણ દબાઈ જાય છે એટલે રજ અને તમ કામનાઓને વધારી ચિત્તમાં ખરભરાટ કરે છે. તેથી વિષયમાં પ્રીતિ થાય છે અને સ્વર્ગના ભોગ ભોગવવાની ઈચ્છા વધે છે એટલે સર્વેશ્વર સર્વાત્માનો અનાદર કરી દેવ પિતૃ ભૂત પિશાચ આદિને તે પૂજે છે. તેઓ ભેદબુદ્ધિથી જ બધા અનુષ્ઠાનો કરે છે. ઇન્દ્રાદિ દેવ દ્વારા હું જ પ્રસન્ન થનાર છું છતાં તે મારું ભજન કરતો નથી. તેમના મનમાં કામનાઓ એટલી બધી ઘર કરી બેઠેલી હોય છે કે સ્વર્ગ પ્રાપ્તિથી પાછા જન્મ મરણના ફેરામાં પડાય છે એ સત્ય તેમને સમજાવીએ તો પણ તેઓ માનતા નથી. જે પ્રાણી આ મનુષ્ય લોકમાં મનુષ્ય જન્મ લે છે તે સ્વભાવતઃ મોક્ષના અધિકારી હોય છે, પણ મોક્ષનો અધિકાર પ્રાપ્ત ન કરતા જુદા જુદા યજ્ઞ કરી દિવ્ય ભોગ પામીશ એમ નિશ્ચયપૂર્વક યાજ્ઞિક માને છે. કાર્ય કરીને પુણ્યનો ક્ષય તથા આ લોકમાંથી પડી સુશીલ બ્રાહ્મણને ત્યાં પુનઃ જન્મી વેદનું અધ્યયન કરી તથા ધનધાન્યથી સંપન્ન થઈ પ્રખ્યાત થવાની તે ઈચ્છા રાખે છે. વેદનું તાત્પર્ય ન સમજી એવી ઈચ્છા કરી તે શેરડીને બદલે ઠૂઠું માંગે છે. ફળ છોડી ફૂલ ખાનારની માફક સ્વર્ગ લેવા જતા તે પાપ બાંધે છે. સંસાર કાલ્પનિક છે ત્યાં સ્વર્ગનું સુખ કેવું, ઘઉંનો પ્રથમ ફણગો મીઠો જાણી તે ખાનારને ઘઉંનો પાક મળશે નહીં, તેમ સ્વર્ગરૂપ સ્વધર્મના ઉમરા મૂર ઉખેડી ખાવાથી મોક્ષ દૂર જાય છે. મૂર્ખને અતિશય કામના હોય છે, તેથી તેની આશક્તિને લીધે રોચક વાણીને ન સમજી સકામ કર્મ કરે છે, અને કોઈ સાધુજન હિત વચન કહે છે તો પણ તેને તે માનતો નથી, પોતાને જ તે મોટો પંડિત માને છે, અને જ્ઞાન અભિમાનથી અત્યંત ગર્વિષ્ઠ થઈ હું સૃષ્ટિનો નિયંતા છું એવું વેદનું વચન તેને પસંદ પડતું નથી, નિષ્કામપણે રહેવાનું તેને ગમતું નથી. તેની સકામ બુદ્ધિ ઘણી દઢ હોય છે અને પ્રવૃત્તિમાં ફસી પડે છે. તે જ વેદનો બ્રહ્મમય અર્થ હવે શ્રીકૃષ્ણ કહે છે. કર્મ, ઉપાસના અને જ્ઞાન મળી વેદના ત્રણ કાંડ ચિત્ત શુદ્ધિ દ્વારા જીવને બ્રહ્મ પ્રાપ્તિ કરાવે છે. અમિષની લાલચ આપી માછીમાર માછલાને જળની બહાર કાઢે છે, તેમ સ્વર્ગ સુખની લાલચ આપી વેદ જીવને યોગ્ય રસ્તે ખેંચે છે. વિષયમાંથી આશક્તિ છોડાવવા માટે અને સંયમ શીખવી ધીમે ધીમે બ્રહ્મ માર્ગે ચઢાવવા માટે વેદનું તાત્પર્ય છે. આ ગૃહ્ય તાત્પર્ય જાણ્યા પછી અને જીવ બ્રહ્મ સ્વરૂપ થયા પછી કર્મ અને કર્તા મિથ્યા જણાય છે. ધ્યેય, ધ્યાતા અને ધ્યાન વગેરે સર્વ ત્રિપુટી લય પામે છે તો પછી આશ્રમ અને વર્ણ વગેરે ભેદ ક્યાં રહે? ત્યાં પાપ પુણ્ય ગુણ દોષ કંઈ નથી, કેવળ પરિપૂર્ણ બ્રહ્મા છે એ ગૃહ્ય અર્થ પ્રગટ કરવાથી કર્મ માર્ગ તથા બ્રહ્મ બેમાં કર્મ માર્ગ તથા બ્રહ્મ બેમાંથી ભ્રષ્ટ થશે એમ જાણી ઋષિઓએ વેદના અર્થના નિરૂપણમાં મુખ્ય અર્થને ગુપ્ત રાખી પ્રવૃત્તિ માર્ગ અથવા પરોક્ષ પ્રપંચનું વ્યાખ્યાન કર્યું છે. લોકસંગ્રહ માટે સકરજનના હિત માટે હું અકર્તા હોવા છતાં કર્મ કરું છું, લોકસંગ્રહ માટે પરોક્ષવાદ જ હિતકારક છે. વેદનું સ્વરૂપ અત્યંત ગહન, અતકર્ય, અલક્ષ્ય અને અગમ્ય છે. સ્વમતથી તે સમજાય એમ નથી, તેના સ્વર વર્ણ વગેરે શુદ્ધ ઉચ્ચારવા જ કઠણ છે, અને અર્થનો બોધ દુરજ્ઞેય અને અગમ્ય છે. હે ઉદ્ધવ, પૂર્વ મેં બ્રહ્માને વેદનો પાઠ શીખ્યો, બ્રહ્મા તે સ્પષ્ટ સમજ્યા નહીં તેથી કર્મઠ થયા. શંખાસુરે તે રમણીય ક્રિયાનું હરણ કર્યું અને બ્રહ્મા વેદ ભૂલી ગયા અને સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું કામ બંધ પડ્યું, તેથી મેં શંખાસુરને મારી વેદનો ઉદ્ધાર કરી બ્રહ્માને સોંપ્યા. તે વેદની શાખા ઉપશાખાના વિભાગ કરવાનો રાવણે પ્રયત્ન કર્યા, પણ તેને યથાર્થ કંઈ સમજાયું નહીં, તેથી મેં સત્યવતીને પેટે જન્મ લઈ શ્રી વ્યાસ નામ ધારણ કરી વેદના અર્થનો પ્રકાશ કર્યો અને તેના ચાર ભાગ કર્યા. વેદનો અર્થ અતિ ગૂઢ છે, તે વાણીમાંથી પ્રગટ થયો છે, તેથી તે શ્રેષ્ઠ. ચાર વાણી વિશે સ્પષ્ટ કહું છું. ઓમકારનું પ્રથમ સુરણ ઘોષયુક્ત સૂક્ષ્મ પ્રાણથી છે, તેનો પરાવાણી કહે છે, તે જ નાદયુક્ત થઈ અંતઃકરણમાં સુરે છે, તે વેરા તેને પશ્યંતી કહે છે, પછી નાભિથી કંઠ સુધી ઘૂમે છે તે મધ્યમાં કહેવાય છે, અને અકાર ઉકાર મકાર સ્વર તથા વર્ણયુક્ત થઈ ઓમકારનો ઉચ્ચાર થાય છે તે વૈખરી કહેવાય છે. આ વૈખરીની અનંત શાખા તથા ઉપશાખા છે, તેથી વેદ અનંત કહેવાય છે. તેના ચાર વિભાગ કર્યા છતાં સમજાયા વિના તથા ચાર વિભાગ કર્યા છતાં સમજાયા નહીં તેથી ઉપવેદ કર્યા છતાં તે સમજાયા નહીં તેથી વેદ વ્યાસે સ્પષ્ટ પદ રચ્યા. જૈમિની, પૈલ, સૂત્ર તથા સુમંત આદિ સમસ્ત ઋષિઓએ તેમનો અર્થ સ્પષ્ટ કરવામાં ઘણી મહેનત કરી છે, છતાં મારા સિવાય કોઈને યથાર્થ અર્થ સમજાતો નથી. સર્વવ્યાપક તથા અંતર્યામી પરિપૂર્ણ અપરિચ્છિન્ન બ્રહ્મ હુમા નામથી હું પ્રસિદ્ધ છું. વેદનો અધિષ્ઠાતા હું છું. તેથી ઉપબૃહિત કહેવાઉં છું. અગ્નિ લાકડામાં પ્રગટ થતાં તેને આકાર પ્રાપ્ત થાય છે, તેમ હું વિકારી થતો નથી. હું વિકાર ચાલનાર પૂર્ણ બ્રહ્મા છું. ઉત્પત્તિ સ્થિતિ તથા અહંકાર કરતા છું, છતાં હું અકર્તા છું. દોરીમાં સર્પની ભ્રાંતિ થાય છે, તેમ સર્વભેદ બ્રહ્મરૂપ છે. મારી યોગમાયાની અનંત શક્તિથી પ્રાણી માત્રમાં અતિ સૂક્ષ્મ ઘોષ રૂપે પ્રણવ નામથી રહ્યો છું, છતાં મને કોઈ ઓળખી શકતું નથી. ડુક્કર કસ્તુરી વગેરેની ઉપેક્ષા કરી વિષ્ટા ખાય છે, તેમ હૃદયમાં હું નિજાનંદ સ્થિત છું, છતાં ભ્રાંતિથી મારી ઉપેક્ષા કરી જન કામાશક્ત થાય છે. માત્ર યોગીઓ મારું પ્રણવરૂપ સદા અનુભવે છે. નાભિથી તે બ્રહ્માંડ સુધી જે સૂક્ષ્મ નાદ થઈ રહ્યો છે અને જે બે કાનમાં આંગળી રાખવાથી સંભળાય છે, તેને જ યોગી અનાહત કહે છે. તેના યોગે યોગી ધારણા સિદ્ધ કરે છે. વેદાંત તેને જ સૂક્ષ્મનાદ કહે છે અને અમે તેને જ શુદ્ધ વેદ કહીએ છીએ. આ સૂક્ષ્મ વેદ સકર જનથી ન ઓળખવાથી મેં તેને જ લોકકલ્યાણ માટે સ્થૂળ રૂપે પ્રગટ કર્યા છે. પરોરીઓ પોતાના મુખમાંથી અતિ સૂક્ષ્મ તંતુ કાઢી ઝારું બાંધે છે, તેમ નિર્ગુણમાં ઓમકારનો સૂક્ષ્મ તંતુ છે. તે સપ્રમાણ થતા હિરણ્ય ગર્ભ કહેવાય છે. તે જ છંદયુક્ત વેદ પ્રભુ છે, એટલે પ્રભુની અચિંત્ય અનંત શક્તિ છે. તે અવિનાશી નિત્ય સુખમય સુખમૂર્તિ છે અને તે નાદ દ્વારા મનની શક્તિને પ્રજ્વલિત કરે છે. કથી મ સુધી સ્પર્શ અકારની સ્વર ક કા કી વગેરે વર્ણયુક્ત મંત્ર હૃદય આકાશમાં હજાર શાખા રૂપે વિસ્તાર પામી વૈખરી રૂપે બહાર પડ્યા છે. સ્વર અને વર્ણના ઉચ્ચારથી વેદોનો અધિષ્ઠાનવારી વાણી કેમ ઉત્પન્ન થઈ, તે પ્રકાર અહીં પરમાત્મા શ્રીકૃષ્ણ પોતાના અનન્ય ભક્ત ઉદ્ધવને આત્મભાવે સમજાવે છે. અ ઉ તથા મ એ ત્રણ માત્રા મળી અતિ સૂક્ષ્મ ઓમકાર પ્રાણની સંગતિથી આધાર આદિ ચક્રમાં ઉદ્વગર્તિ પામી પરાપશ્યંતી મધ્યમાં તથા વૈખરી રૂપે વ્યક્ત થાય છે થયા છે વૈખરી રૂપે વ્યક્ત થયા છે. આધાર ચક્રમાં તે પરાવાચા કહેવાય છે. તે જ સ્વાધિષ્ઠાન ચક્રમાં પહોંચે ત્યારે પશ્યંતી કહેવાય છે. મણિપુરમાં મધ્યમાં અને મુખમાં વૈખરી કહેવાય છે. તે જ સ્વર અને વર્ણના વિધિથી લૌકિક અને વૈદિક ભાષા થઈ છે. ઉત્તરોત્તર ચાર ચાર વર્ણ જેમાં અધિક છે એવા છંદ તેનાથી રચાયા છે. એવી રીતે તેનો વિસ્તાર થયો છે. એવી વાણીની શક્તિ અનંત છે, તેથી તેને બૃહતી કહે છે. તેના વિસ્તારની મર્યાદા સાક્ષાત શિવ અને બ્રહ્મદેવ પણ જાણતા નથી. હિરણ્ય ગર્ભના રૂપે જીવ શિવ તથા અંતર્યામી એમને મારી વેદ આજ્ઞા વ્યક્ત કરે છે. જીવ શિવ તથા અંતર્યામી એમને મારી વેદ આજ્ઞા વ્યક્ત કરે છે. તે જ વૈખરી છે એ ધ્યાનમાં રાખવું. હું જ વેદાત્મા શ્રીકૃષ્ણ તેનો વિસ્તાર કરી તેની મર્યાદા ઠેરવી પુનઃ તેનો સંહાર કરું છું. સર્વ છંદના અધિષ્ઠાન રૂપે ગાયત્રી છંદ છે, તે ગાયત્રીનું લક્ષણ તને સવિસ્તાર કહું છું, તે સાંભળ. આઠ આઠ અક્ષરના ત્રણ ચરણ, જેમાં શુદ્ધ યતિ એટલે શબ્દનો સરખો વિચ્છેદ આવે છે, તે ગાયત્રી છંદ કહેવાય છે. ગાયત્રી વેદનું મુખ્ય બીજ છે. બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર છે, પરમ આનંદના સારરૂપ છે, પરમ આનંદના સારરૂપ છે. ચૈતન્યનું જીવન છે અને મારા ગુપ્ત રહસ્યનું મારું ગુપ્ત ધન છે. આ ગાયત્રી તો સચ્ચિદાનંદ પ્રભુનો ભંડાર છે. આ ગાયત્રીનું અનુષ્ઠાન કરીને જ ક્ષત્રિય વિશ્વામિત્ર બ્રાહ્મણ થયો. હું શ્રી કૃષ્ણ પણ તેના ચરણને વંદન કરું છું, કારણ કે રામા અવતારમાં તે મારો પણ ગુરુ હતો. માટે બધા છંદોમાં ગાયત્રી છંદ જ શ્રેષ્ઠ છે. આ ગાયત્રીના આશ્રયથી બીજા છંદો પાવન થાય છે. આ ગાયત્રી છંદમાં ચાર અક્ષર મેળવવાથી ઉષ્ણિક છંદ થાય છે. ઉષ્ણિક છંદમાં ચાર અક્ષર મેળવવાથી અનુષ્ટુપ છંદ થાય છે. અનુષ્ટુપમાં ચાર અક્ષર મેળવવાથી બૃહતિત્ત છંદ થાય છે. એમ ચાર ચાર અક્ષર અધિક મેળવવાથી પંક્તિ ત્રિષ્ટુપ જગતિ અતિ જગતિ અતિ જગતિ ત્રિષ્ટુપ જગતિ અતિ જગતૌ સકવરી અતિ જગતિ સકવરી અતિ સકવરી અષ્ટિ અત્યષ્ટિ વગેરે જુદા જુદા છંદ થાય છે. વેદ રાજાની રાજધાની મંત્રોના ઉચ્ચારથી ગાજી રહે છે. તેના અક્ષરો ગણી શકાતા નથી, શાખાનો પત્તો લાગતો નથી, અર્ધ જ્ઞાન અને શબ્દ જ્ઞાન થતું નથી, એટલો વેદ અગમ્ય છે. કર્મકાંડમાં શું વિધિ છે અને શું નિષેધ છે, કયો અર્થ ત્યાજ્ય છે અને કયો પ્રતિપાદ છે, મંત્રકાંડમાં મંત્રમૂર્તિ ઉપાસના કે ઉપાસ્ય ભક્તિ શા માટે કરવી, જ્ઞાનકાંડમાં શેનો નિષેધ કરવો અને કયા અર્થનું પ્રતિપાદન કરવું વગેરે જાણનાર હું જ એક સર્વજ્ઞ છું. મારી કૃપા સિવાય તેનો અર્થ હાથ લાગતો નથી. હે ઉદ્ધવ, કર્મકાંડમાં કર્મ કરતા ક્રિયાશક્તિ તથા કર્મનું ફળ આપનાર હું શ્રીપતિ જ છું. ઉપાસના કાંડમાં મંત્ર તથા મૂર્તિ તેમજ પૂજ્ય પૂજક અને પૂજા પણ હું જ છું. જ્ઞાનકાંડમાં સંસાર કાલ્પનિક છે, તેથી વેદને વ્યવસ્થા કરવાની રહી જ નથી. ખાલી ઘરમાં વસ્તી ક્યાં તેમ મૂળમાં જ અદ્વૈત ત્યાં વક્તા શ્રોતા વગેરે શાસ્ત્ર ક્યાં, ભેદ પ્રબળ હોય ત્યાં સુધી વેદનું મહાત્મ્ય છે. અગ્નિ જે લાકડામાંથી પ્રગટ થાય છે તેને બારી શાંત થાય છે, તેમ જ્ઞાનકાંડનું નિરૂપણ કરી વેદ પોતે પોતાને શાંત કરે છે. વેદના અર્થનું મુખ્ય તાત્પર્ય જીવ તથા શિવને એક કરવાનું છે. એવી રીતે ત્રણેય કાંડનો પરસ્પર સંબંધ છે, તેમાં કાંઈ પણ વિરોધ નથી. મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવામાં પ્રથમ અંતઃકરણની શુદ્ધિ આવશ્યક છે, તેથી જેનું મલિન ચિત્ત છે તેને માટે કર્મ આચરણની યોજના છે. યજ્ઞાદિ કર્મ આચરણથી ચિત્ત શુદ્ધ થાય છે, વૈરાગ્યનો ઉદય થાય છે અને વિષયનો ત્યાગ સિદ્ધ થાય છે. જે વિષયને બંધનરૂપ સમજે છે છતાં તેનો ત્યાગ કરવામાં સામર્થ્ય નથી તેવા સાધક માટે વેદે મારી ભક્તિની યોજના કરી છે. મારી સગુણ ઉપાસના રજસ અને તમસને ટારી સત્વગુણ વધારે છે અને ભક્તિમાં પ્રેમ વધારે છે, તે મારા સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે અને સર્વભૂતમાં ભગવદ્ ભાવ સ્થિત કરે છે. માયામાં ચૈતન્યનું પ્રતિબિંબ તત્વમસી મહાવાક્યમાં સ્વપ્નનો વાક્ય છે તે જીવભાવ અને અવિદ્યાનું કારણ છે. સર્વ કર્મ કરવા છતાં અકર્તા નિત્ય મુક્ત સ્વયંભૂ અને સર્વશક્તિમાન પરમાનંદ રૂપ પરમેશ્વર તે વાક્યમાં તત્પદનો વાચ્ય છે. અજ્ઞાન રહિત જીવ અને સર્વ શક્તિરહિત શિવ બંને પદનો લક્ષ્યાર્થ છે. જીવ તથા શિવના લક્ષ્યાર્થ શોધવાથી બંનેનું ઐક્ય સિદ્ધ થાય છે. બારાનો સુંદર પતિ સાથે લગ્ન થયા બાદ તેને જ પરદેશમાં ઘણા કાર પછી તારુણ્ય અવસ્થામાં જોઈ બાલ્ય અવસ્થામાં સ્વદેશમાં જેની સાથે લગ્ન થયા હતા તે આજ પરદેશમાં તરુણી અવસ્થા પ્રાપ્ત થયેલા મારા પતિ છે એમ દેશ તથા કારયુક્ત વાચ્યાર્થનો ત્યાગ કરી પતિ તેજ એમ લક્ષ્યાર્થ સિદ્ધ કરી સ્ત્રી તેનો અંગીકાર કરે છે. તેજ યુક્તિથી જીવ શિવના અજ્ઞાન તથા સર્વજ્ઞ વગેરે યુક્ત વાચ્યાર્થનો ત્યાગ કરી બંનેના લક્ષ્યાર્થનું ઐક્ય કરી હું શિવ છું એમ યુક્તિથી જાણી તે જ્ઞાન પુનઃ વિસરાય નહીં એમ નક્કી કરી શિવ ભાવ સહજ અનુભવો તે વેદના જ્ઞાનકાંડનો તાત્પર્ય છે. મુખમાં દૂધની શેર આવતા જ વાછરડાને વધુ દૂધ પીવાની ઉત્સુકતા થાય છે અને પક્ષીના બચ્ચા માની ચાંચમાંથી ચારો ખાવા મુખ પ્રસારે છે તેમ વેદના તાત્પર્યનું શ્રવણ કરી ઉદ્ધવને વેદનો સકર્ષાર જાણવાની ઈચ્છા થઈ. ઉદ્ધવની મનોગત ઈચ્છા જાણી શ્રી અનંત કહે છે જુદી જુદી પ્રસિદ્ધ શાખા દ્વારા વેદ ત્રણ કાંડ રૂપે વધ્યો છે તેમાં હું અભેદ પરમાત્મા છું તે જ્ઞાન તેનો સાર છે.